પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમસારના કળશ 231 નો સાર.
એમના જેવા ગુણ કોઈનામાં નથી ગયો. સર્વોત્કૃષ્ટ ગુણમાં મોટા છે. જગતમાં કોઈ ગુણવાન હોય તો ભગવાન થઈ ગયો છે. ભગવાન સર્વોત્કૃષ્ટ ગુણમાં મોટા છે. ગુણ પણ એમની પાસે વસે છે, ગુણ પણ એમની પાસે વસે છે. સ્વભાવે દરેક જીવો સરખા છે, સીધ ભગવાન જેવા છે, અનંત ગુણથી ભરેલા છે. દરેક જીવો શક્તિ એ ભગવાન જેવા છે, પણ ભગવાનને જે ગુણો પ્રગટ થયા છે, એ ગુણો જે ભગવાનમાં છે, એવા એવા ગુણો, પ્રગટ થયેલા ગુણો ભગવાન બધી રીતે મોટા છે. એમના જેવા કોઈ ગુણવાન નથી. એવા અતિશય ગુણવાન છે, એવા સાતિશય ગુણવાળા છે ભગવાન. એમના જેવા કોઈમાં ગુણ નથી કે છે. એવા ગુણમાં ગુણમાં મોટા ને પુણમાં મોટા એવા છે ભગવાન કહેવા છે. એમણે આરાધના કરી રત્નત્રય ધર્મની દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરીને જે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, પ્રકૃતિ દશા પ્રગટ કરી, એવા ગુણવાન ભગવાન સર્વોત્કૃષ્ટ એમની આરાધના ઊંચી. એમને પછી કૃતકૃત્ય દશા થઈ ગઈ, બધામાં ઊંચા છે ભગવાન. ભગવાન સર્વોત્કૃષ્ટ છે. એમના જેવી પ્રગટ થયેલી પર્યાયો એ બધે સર્વોત્કૃષ્ટ છે. જેથી કેવળ જ્ઞાનમાં બધા કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનમાં સકતા હોય, પણ ભગવાન એને એમના ગુણ કોઈ જુદા છે એમ કહેવા માંગે છે. ભગવાન ગુણમાં મોટા છે, એટલે કે કેવળ જ્ઞાની તરીકે ગુણમાં ભગવાન બધા જીવો તો ક્યાંય પડ્યા છે, ભગવાન સર્વોત્કૃષ્ટ ગુણમાં મોટા. જગતમાં કહેવાય છે ને આ ગુણવાન આ ગુણવાન, પણ ભગવાન જેવા ગુણ કોઈમાં નથી એમ કહે. શક્તિ અપેક્ષા એ દરેક જીવો સરખા હોવા છતાં ભગવાનની કોઈ જુદી જ વાત છે. ત્રિલોકના પુણ્યના રાશિ છે, ત્રણ લોકનું પુણ્ય જાણે એમને આગળ ભેગું થયું હોય એવા છે ભગવાન. ત્રણ લોકનું પુણ્ય એમની આગળ, ચક્રવર્તીના પુણ્ય કાંઈ નથી, ને દેવલોકના દેવેન્દ્ર ઇન્દ્રોના પુણ્ય પણ ઝાંખા પડે છે, ને ચક્રવર્તીના પુણ્ય પણ ઝાંખા પડે છે, એવા પુણ્ય ભગવાન આગળ છે. એટલે છે ને ભગવાન તમે શાંત રસના પરમાણુ બધા તમારી આગળ કેમ આવ્યા હોય, જગતના બધા એકઠા થઈને તમારી આગળ જ કેમ બેઠા હોય, એવું તમારું શરીર છે. તમે એમનું ભગવાનના જે પુણ્ય છે એની મુદ્રા દેખીને ઇન્દ્રો હજાર નેત્ર કરીને જોવે છે તેને સંતોષ થતો નથી. એવું ભગવાનનું કોઈ અતિશય એમનું પુણ્ય સાતિશયતાવાળું છે. એમના ગુણો અતિશયતા, એમનું પુણ્ય પણ અતિશયતાવાળું છે. ઇન્દ્રો પણ એમની આગળ કહે છે અમારો એના દેવલોકના પુણ્ય એ કે બધા ઝાંખા પડે છે, ચક્રવર્તીઓના પુણ્ય પણ ઝાંખા પડે છે. એટલે શું ભગવાન તમારી સ્તુતિને ભક્તિ કરે કે મને તો આ દેવલોકના દેવોના મહેલો ઝાંખા પડે છે. બધું તમારા સમસ્તરની વિભૂતિ આગળ આ દેવલોકના જે મહેલો છે, દેવના ભુવનો એ બધા ઝાંખા પડે છે. ચક્રવર્તીઓના મહેલો ઝાંખા પડે, ચક્રવર્તીના શરીરનું પુણ્ય, ચક્રવર્તીના વિભૂતિનું પુણ્ય બધું ઝાંખું પડે. દેવોના શરીરનો, દેવલોકના મહેલોનો એ બધું કે ભગવાન તમારી આગળ બધું ઝાંખું. તમારું પુણ્ય દેખીને થંભી જવાય છે. તમારો ભાવ પણ જુદા ને તમારો ફોન પણ જુદું છે, બધું જુદું છે. બધી રીતે મોટા છો તમે. જગતમાં કોઈ એવી વસ્તુ આશ્ચર્ય પમાડે એવી રહી નથી કે બધી આશ્ચર્યકારી બધું તમારી પાસે આવ્યું છે. જગતમાં બધી વસ્તુ તમારા ચરણમાં નમી પડી છે કે દરેકમાં તમારા જેવો કોઈમાં અતિશય દેખાતો નથી. જગતમાં ક્યાંય આશ્ચર્યકારી વસ્તુ કોઈ દેખાતી નથી કે તમારા પૂર્ણ આગળ બધું ઝાંખું પડી જાય. એટલે બધું જ તમારા ચરણમાં આવીને વેચ્યું છે. ભગવાનના સમુસરણ ની અંદર બધી જગતની જેટલી આશ્ચર્યકારી વસ્તુ હોય બધી ભગવાનના સમુસરણમાં હોય છે. બધાને એમ થાય કે ઓહો ભગવાન, દેવો પણ કે છે ભગવાન તમારું સમુસરણ જે રચાય છે કેવી રીતે રચાઈ ગયું આ તમારા ફૂનને કારણે. ઇન્દ્રો કે છે એ પોતાના રચેલું પોતાને આશ્ચર્ય મળે છે કે આ ભગવાનના અતિશયને લઈને આ સમુસરણ રચાય. સમુસરણ દેખીને ઇન્દ્રોને આશ્ચર્ય થાય છે દેવોને કે આ સમુસરણ આ ભગવાનના ફૂનને લઈને આ રચાણું છે, એમાં મારું તો કાંઈ નથી, આ ભગવાનનું કારણ છે. બધું ભગવાનનો એવો અતિશય ચારે બાજુ છવાઈ જાય છે કે ચારે ખૂર બધાને આશ્ચર્ય લાગે છે. ચક્રવર્તીની વિભૂતિઓ શું એ બધું એને આગળ ઝાંખું પડી ગયું. દેવલોકના રત્નો મણિરત્નો બધું ઝાંખું પડે છે ભગવાનના સમુસરણના રત્નો. અને એ જે જાત જાતની બધી ભગવાનના સમુસરણમાં જે રીતિ સુધી હોય છે બધું ઝાંખું પડે છે. ત્રણ લોકના ફોનના રાશિ છે, કોઈને એમ ન થાય કે જોઈને એમ જ થાય કે આ સર્વોત્કૃષ્ટ આદરવા યોગ્ય ભગવાન જ છે, આ ભગવાનમાં જ બધું છે, આ ભગવાનને આદરવાથી જ બધું મળે એમ છે. કોઈને ક્યાંય આશ્ચર્ય લાગે નહીં એવું ભગવાનનું બાહ્ય ભયંતર પ્રિય છે. બહારથી જોઈને એમ થાય કે હો ભગવાનનો આ બહારનું આ બધો છે એમનો આત્મા કેવો હશે એમ થઈ બધાને. એમના જન્મ કલ્યાણિક વખતે દેવોને આશ્ચર્ય થાય છે, એમના ગર્ભ કલ્યાણિક વખતે એમના ફૂન કોઈ જુદા, ગર્ભ કલ્યાણિક વખતે રત્નોની વર્ષા થાય છે. ભગવાન ગર્ભમાં આવ્યા છે એ નગરીમાં રત્નોની વર્ષા થાય, એ નગરી દેવો રચે છે, કઈ સોનાની નગરી કરે છે એ નગરી આખી ફરી જાય છે. ભગવાન જ્યાં માતાના ગર્ભમાં આવે છે ત્યાં નગરી ફરી જાય છે આખી. અને ભગવાન જન્મે ત્યાં ઇન્દ્રોના ટોળા આવે છે. શક્રેન્દ્ર જે ઊંચામાં ઊંચો ઇન્દ્ર, જે ઇન્દ્ર શક્રેન્દ્ર છે એ પોતે ભગવાનને આગળ આવે છે. સતી ઇન્દ્રાણી ભગવાનને લઈને એરાવત હાથી પર જાય છે. એ ભગવાન તો જગતમાં સર્વોત્કૃષ્ટ, એ દેખાવ કેવો લાગતો હશે જયારે ઇન્દ્રોના ટોળા ભગવાનને જન્માભિષેક કરવા માટે લેવા આવતા હશે. અને આ મનુષ્યલોકની અંદર એ બધા કે ભગવાન જન્મા એમ મનુષ્યલોકમાં ખબર પડે એ દેવોના વાજિંત્રને નાદો થતા હશે અને ભગવાનને લેવા માટે ઐરાવત હાથે ઉતરતા હશે અને એને લેવા આવતા સાક્ષાત ત્યારે એ કેવો દેખાવ થતો હશે. એમાં એના વાજિંત્રો વાગે છે, ઐરાવત હાથી આવે છે. આ ભરત ક્ષેત્રની અંદર જ મહાવીર ભગવાન જન્મ ત્યારે આ બધા અહીં જેવી જાતના વાજિંત્રોના નાદ ઇન્દ્રો વિતરા ભગવાનને મેરુપર પર્વત ઉપર લઈ ગયા. કુંડલપુરી નગરીમાં ભગવાન જન્મે છે એ દેખા. એ બધા ભગવાન પૂર્ણના રાશિ છે ભગવાન, બધા જગતનો પૂર્ણ એમની પાસે પ્રવૃત્ત છે. એવડા નાના બાળકને જન્મેલા એને ઐરાવત હાથી ઉપર લઈ જાય, ક્યાંના ક્યાંય મેરુ પર્વત ઉપર. એ મેરુ પર્વત ઉપર ભગવાનને લઈને એ કેટલાક વર્ષે અભિષેક કરે છે. એવડા નાના બાળક ઉપર પાણી નાખે, એ એમનું શરીરનું પૂન કેવી જાતનું, કેટલા પાણી શરીર ઉપર પડે તો ભગવાન એવાને કળશ અભિષેક કરે છે. એ પૂન પૂનના રાશિ છે ભગવાન. ભગવાન જન્મે જગતમાં ત્યાં ઇન્દ્રોના ટોળા દેવોના ટોળા ચાલુ થઈ જાય છે. માતાના ઘરે દેવોના ટોળા આવે, દીક્ષા લે તો દેવો ઉતરે, કેવળ જ્ઞાન થાય તો દેવો ઉતરે. એ આખો દેખાવ અંદર છે. ત્યાં ભગવાન જાય ત્યાં સમુસરની રચના થાય, દેવો આવીને સમુસરની રચના કરે. એ દેખાવ બધો ભગવાનની વાણી છૂટે અદુદ્દીન ભાઈ દેવ દુદ્દમ ભાઈ વાગે આ બધું વધુ વિભાગે જગત ને બોલાવે છે, અહીં આવો, આ ભગવાન આગળ આવો, દુદુમ વિભાગે છે દેવ ભગવાન. જન્મ ત્યારે નાના હોય, પણ એ બધા પ્રમાણે બધા માણસો મોટા હોય, હોય એવું શરીર આશ્ચર્યકારી હોય કે આ ભગવાન આવે તો એ આત્મા કયો હશે, આત્મા તો કઈ આત્મામાં જ બધું લાગે છે, કઈ બધું લાગે છે. ભગવાન થાન લોક ના પુણ્ય ના રાશિ છે, બધું આખા જગત નું પુન બધું ભગવાન આગળ જ કેમ આવ્યું હોય, બધું અલૌકિક પુન, આ લૌકિક પુન નહીં, અલૌકિક પુન કે જે આશ્ચર્ય પ્રમાણે એવું પુન છે. આ બધું લૌકિક પુન નહીં, આ ધન ના ધંધલા ના ને તે ચક્રવર્તી નો રાજ જે ઈચ્છા હોય ઘડીક માં તૈયાર થાય, એ જાતમાં તો અલૌકિક પુન લોકોને આશ્ચર્ય પ્રમાણે આ શું આ તો કઈ આત્મા જ જીગ્યો છે એમ જાય. એટલે માણ જીવ થંભી જાય અને આત્મા તરફ દ્રષ્ટિ ચાલી જાય એવી જાતનું ખૂન એ બહારથી પણ એવી જાતનું લાગે કે આત્મા અંદરથી પ્રગટ થવાનું કારણ થાય, એ ભગવાનના ખૂન પણ એવા હોય, આશ્ચર્યકારક એમના ગુણ પણ એવા હોય, એમના પરાક્રમ એ સાધના સાથે ભૂખસર ફરિસ્તા આવે તો અચળ, અડગ મેરું ડોલે તોય ડોલે એવા ઉપસાર કર્યા હોય છે. બધે મહાવીર ભગવાન ને સ્પર્શ નહીં, પણ મહાવીર ભગવાન ને ઉપસર્ગ ખોલ્યા હતા, સર્વ અચળપણે ધ્યાન સાધના કરે. કોઈ દેવ આવીને ઉપસર્ગ આપ્યા છે અનેક જાતના ભગવાન, એનું ધ્યાન અડો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. દીક્ષા લીધા પછી દેવે આવીને ઉપસર્ગ આપ્યા છે. અત્યારે એ કઈ આ ભરત ક્ષેત્ર ની અંદર આમ તો કાળ બદલાઈ ગયો, બધું જોવાનું મળતું નથી. મહાવીર ભગવાન બિરાજતા હતા ત્યારે આ બધું હતું, એ તો થોડા જ વર્ષો થયો છે. આમ તો ભગવાન ના સમસરણ માં કેવળ જ્ઞાનીઓ હોય, મુનિઓ હોય, દેવો હોય, દાસાઓ, સાવિકાઓ, અર્ચિકાઓ, અનેક ઘણા મુનિઓ હોય, એમાંથી કોઈ મુનિ ને શ્રેણી મળે ને કેવળ જ્ઞાન પામી જાય. અહીંયા ને જો વાણી એમની ના હોય તો અહીંયા ને ગંધકુટી માં ઉપર બિરાજમાન થઈ જાય. એ બધી ભગવાન ના સમસરણ માં બધી જાતની વિભૂતિ હોય છે. ઉપરથી દેવ આવીને ઉપસર્ગ આપે છે. કોઈ પૂર્વ ભવ નું કઈ કોક ને દ્વેષ હોય છે ને, એ દ્વેષ છૂટી નહી ઉપસર્ગ આપે છે. તીર્થંકર ભગવાન છે તોય પરિણામ અનેક પ્રકારના હોય છે, જીવોના સમર્થ ના ઉપસર્ગ આવે છે ને, પારસનાથ ભગવાન ઉપર ઉપસર્ગ એને ક્રોધ કેવો આવે છે ભગવાન ઉપર, પછી ક્ષમા માંગે છે એનું કઈ ચાલતું નથી. એ અનેક જગ્યા પારસનાથ ભગવાન છે, કેવળ જ્ઞાન પામવાના છે, બધી ખબર હોવા છતાં દ્વેષ ને છોડી શકતો નથી. ખબર હોય તો ભગવાન છે, દેવ હોય ને ખબર તો છે. મનુષ્ય લોક માં પણ કોઈને દ્વેષ હોય તો ખબર હોય છે કે ભગવાન છે, ભગવાન આગળ. પણ આ દેવ હોય ને, દેવો થી ઉપસર્ગ આપે, મનુષ્યો માં તો ઉપસર્ગ બહુ આપી ન શકે, તો આ દેવો તો આપી શકે. મનુષ્ય તો કેવા હોય છે, નીકળે છે ત્યારે ઓલો ધૂણી દખાવે છે, એ માણસ જ મનુષ્ય પણ પછી સર્પ હોય છે, તપ કરે છે, કમટ ઓલો તાપસ હોય છે. ભગવાન અધિગ્રસ્ત પ્રમાણ છે, અહીંયા નીકળ્યા છે કે છે, ત્યારે આમાં સર્પ છે એમ કે છે. વર્તવો આ ભગવાન થી ભગવાન રૂપે જન્મ છે, ગર્ભ કલ્યાણ જન્મ કલ્યાણ મદદ થી હોય છે. કુમાર ફરવા નીકળે છે બલિહારી છે ને જીવના પરિણામ ને ઊંધો પડ્યો કેવો હોય છે ઉપસર્ગ આપે છે, ભગવાન ને ઉપસર્ગ આપે છે. ચોથો કાળ હતો ભગવાન રૂપે જન્મ ખબર છે, ચોથા કાળમાં ઉપસર્ગ આપે જીવોના પરિણામ ની બલિયારી છે એ છે. તો આ તો પંચમ કાળ છે, એમાં શું ન બને એ વિચારવા જેવી વાત છે. એ ચોથા કાળમાં ઊંચો કાળ હતો એમાં વળી એવું એવું થાય છે, વધારે દેવ આવીને કોઈ દેવને દ્વેષ ઉપસર્ગ આપે છે, એને કેવું વરસાદ વરસાવે છે, કેવું કરે છે ઉપરથી પાર્શ્વનાથ ભગવાનને સમજાવના. એક દેવ સહાય કરવા આવે ને એક દેવ પરીક્ષા આપે છે. તીર્થંકર ભગવાન છે, સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી છે, એને કઈ આ ચાલતી નથી, પણ આ આવી જાતનો આવે છે ઉપસર્ગ ઉપસર્ગ. ભગવાનના વખતમાં જુગલ બધા થતા એમ ઉપસર્ગ નતો, તો આમ કઈ સમજતા નતા, તો હાર કેમ જવો એ સમજાતું નથી, તો આમ અનુકૂળતા બધું લઈ લઈને જાય એવી રીતે કરતા. લ્યો ભગવાન લ્યો ભગવાન શું વિધિ કઈ સમજતા નથી. ભગવાન સાક્ષાત જન્મે છતાં પણ જીવ આ જીવની બલિહારી છે, આ જીવ કેમ પરિભ્રમણ કર્યા છે એ વિચારવા જેવું છે. આવી રીતે ક્યાં ક્યાં અટકી પડે છે, કારણ કે તમત અંગત ઇજતનો દ્વેષ જ પહેલેથી કેટલા ભાવોથી ચાલ્યો આવે છે, દ્વેષ ને છોડતો જ નથી. છેવટે ભગવાન જયારે કેવળ જ્ઞાન પામ્યા સમૂહ શરણ રચાણું, પછી એમ થઈ ગયો હવે મારું કાંઈ હવે બધું ભગવાન કેવળ મન, પછી ફરે છે, પછી ક્ષમા માંગે છે, પછી પલટે છે. ઘણા દેવ એવી રીતે કોક કોક આ ઉપસર્ગ આપે છે ને પછી ક્ષમા માંગે છે. ભગવાન ત્રણ લોક ના પુણ્ય ના રાશિ, ત્રણ લોક નું પુણ્ય એમની પાસે થયું છે. ભગવાન ઉપસર્ગ આપે પણ ભગવાન ને કોઈ કઈ કરી શકતું નથી, ભગવાન સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી છે, એને કોઈ કઈ કરી શકતું નથી, એ પોતાના ભાવ ને બગાડે છે જે કરે છે. ભગવાન તો ધ્યાનમાં એવા ડગ છે, મેરું ડગે તો મેરું તો કદાચિત તો પૂતગળના સ્કંધો છે, એમાં તો ફેરફાર દ્રષ્ટાંત બધે મેરું નું અપાય છે, કારણ શાશ્વત તો મેરું છે. પણ એમ ભગવાન પણ અડગ છે મેરું જેમ, પણ આ તો અંદરની સાધનામાં ડગી ગઈ, એ તો ડગી ગઈ ભગવાન. ભગવાનનો પુરુષાર્થ એવો છે, ભગવાનના પરાક્રમ એવા છે, ભગવાનના ભગવાન ગુણમાં મોટા છે, બધી રીતે મોટા, ગુણમાં મોટા છે. પછી સુધી ચોવીસ છે ભગવાનનો એમાં લીધું છે. ઇન્દ્ર નમસ્કાર કરે છે અને કિનારે લીધું છે, અને આમ નમસ્કાર કરે માણેકની પંક્તિ હોય, એ માણેકની પંક્તિ જેને એને કૂદતી હોય એવું દેખાય. આમ નમસ્કાર કરે છે, મુગટ ચરણોમાં ઝુકાવે છે, બધા ભગવાનના ચરણો ના એ કોઈ ઠેકાને તે ભગવાનના ચરણો ને અંદર પ્રતિબિંબો કરે, જાણે કે ભગવાનની પૂજા કરતા હોય, મુગટથી પૂજા કરે છે ભગવાનની. દેવેન્દ્ર જગતની અંદર બધા ઇન્દ્રો મોટા કહેવાય છે, એ ભગવાનના ચરણોમાં નમે છે. તેથી માણેકની પંક્તિ તમારા ચરણોમાં નમે છે, ઇન્દ્રોના મુકટની, એનાથી તમારી શોભા કોઈ જુદી થાય છે. તમે સર્વોત્કૃષ્ટ મહિમાવંત છો, તમારી શોભા જુદી જતી છે, તમારા ચરણોની શોભા થાય છે. માણેકની પંક્તિની અંદર જાણે માણેક થી ઇન્દ્રો જાણે પૂજતા હોય તમને એવું લાગે છે. માણેક ની પંક્તિ થી જાણે ભગવાન ના ચરણો પૂજતા હોય એવું થાય છે. તમારા ચરણોમાં ઝૂકે છે. દેવેન્દ્ર કોના ચરણોમાં ઝૂકે? દેવ તો બધાથી મોટા છે, તમારા ચરણોમાં આવીને ઝૂકે છે. દેવેન્દ્ર પણ શોભી રહ્યા છે. શક્રેન્દ્ર અને સચી, સચી ની સાથે શક્રેન્દ્ર નૃત્ય કરી રહ્યા છે, ગાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે અને સ્તુતિ કરી રહ્યા છે. ઈ તમે ઇન્દ્રોના સતી અને શક્રેન્દ્રના સ્તુતિ ગાનથી તમે શોભી રહ્યા છો. એવું શક્રેન્દ્ર, શક્રેન્દ્ર પોતે જ ભગવાન આગળ જે ભક્તિ કરે છે, નૃત્ય ગાન કરે છે, એ કોઈ જુદું જ રહે છે. તમારી શોભા જુદી જાતની છે. તમારી મહિમાની શું વાત કરું છું સાહેબ? અત્યારે તમારી મહિમા કોઈ જુદી છે. સતી ને શક્રેન્દ્ર બે તમારા સ્તુતિ ગાન કરી રહ્યા છે, એ કોઈ જુદું જ કઈ, તમારી શોભા કોઈ જુદી જ થાય છે. જગતમાં એવા સ્તુતિ ગાન થી કોઈ શોભતું નથી, એવા તમે શોભી રહ્યા. ચક્રવર્તી આગળ બધા રાજા પણ સ્તુતિ કરે, એ સ્તુતિ જુદી હોય છે. દેવા ઇન્દ્રોની સ્તુતિ કોઈ દેવો કરે, એના સેવકો કરે, જુદું. પણ તમારી આગળ જે ઇન્દ્રો સ્તુતિ ગાન કરે છે શક્રેન્દ્ર, એ શોભા તો કોઈ જુદી જ હોય છે. એની શોભા તો કોઈની તોલ નથી આવતી. તમારી ભક્તિને ગાન કરે છે શક્રેન્દ્ર, સતીની સાથે રાખીને એ કરે છે, એ કોઈ જુદી જ કરે છે. એ એમની ભક્તિ અને મહિમા કરે છે એવા ભાવથી શક્રેન્દ્ર સતીની સાથે એવા ભાવથી તમારી સ્તુતિને ગાન કરે. નૃત્ય ખાતા નૃત્ય નહીં પણ એના એક ભાવથી ભક્તિ કરે છે, એમાં તમારી શોભ.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.